એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે ઇતિહાસ, કરુણા અને પેલું અલૌકિક જગત એ બધાને એક અનોખી રીતે ગૂંથે છે. જ્યોર્જ સોન્ડર્સની લિંકન ઇન ધ બારડો.
હા, ખરેખર આ કોઈ આમ સીધી સાધી ઐતિહાસિક નવલકથા જેવી નથી જ. સોન્ડર્સ, જેમને આપણે મોટાભાગે લઘુકથાઓ માટે ઓળખીએ છીએ, એમણે પોતાની આ પહેલી નવલકથામાં જે પ્રયોગ કર્યો છે ને, એ જ એને બહુ ખાસ બનાવે છે.
બરાબર. અને એ સમજવા માટે મને લાગે છે લેખકને પણ થોડા સમજવા પડે. એમની પૃષ્ઠભૂમિ જુઓ. પહેલાં ટેકનિકલ લેખક, પછી ભૌગોલિક ઇજનેર, અને સાથે સાથે પાછો બૌદ્ધ ધ્યાન અને રશિયન સાહિત્યનો પણ ઊંડો અભ્યાસ.
અને આ બધાનો પ્રભાવ દેખાય છે એના લેખનમાં. ખાસ કરીને પેલી વાત છે ને, પાત્રો પ્રત્યેની એમની આમૂલ સહાનુભૂતિ, જેને રેડિકલ એમ્પથી કહેવાય.
હા, એના પર આવીશું પછી. પણ આ નવલકથા 2017માં આવી અને તરત જ મેન બુકર પુરસ્કાર પણ જીતી ગઈ. એનો આધાર તો એક નાની પણ આમ હૃદય ચીરી નાખે એવી ઐતિહાસિક ઘટના પર છે, નહીં?
બિલકુલ. ફેબ્રુઆરી 1862ની વાત છે. અમેરિકામાં ગૃહયુદ્ધ ચરમસીમા પર હતું, ભયંકર સ્થિતિ. અને બરાબર એ જ વખતે રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનના 11 વર્ષના દીકરા વિલીનું મૃત્યુ થાય છે ટાઇફોઇડથી. અને કહેવાય છે કે લિંકન એટલા ભાંગી પડેલા, એટલા દુઃખી હતા કે તેઓ રાત્રે જ્યોર્જ ટાઉનના ઓકહિલ કબ્રસ્તાનમાં જતા પુત્રની કબર પાસે અને એના મૃત્યુદેહને ખોળામાં લઈને બેસી રહેતા.
અરે બાપરે, આ વિચાર કરતા પણ કંપારી છૂટી જાય. એક તરફ આખા દેશની જવાબદારી, યુદ્ધની સ્થિતિ, અને બીજી તરફ આટલું અંગત, આટલું મોટું દુઃખ.
બસ આજ કરુણબિંદુથી સોન્ડર્સ પોતાની વાત શરૂ કરે છે. પણ પછી એ આ વાસ્તવિક ઘટનામાં એક બીજું જ લેયર ઉમેરે છે, કાલ્પનિક, અલૌકિક. તિબેટન બૌદ્ધ ધર્મનો પેલો બારડોનો ખ્યાલ.
બારડો એ શું છે વળી?
બારડો એટલે એમ સમજો કે મૃત્યુ અને પુનર્જન્મ વચ્ચેની એક મધ્યવર્તી અવસ્થા, એક ટ્રાન્ઝિશનલ સ્ટેટ, એવી જગ્યા જ્યાં આત્માઓ અટવાઈ જાય. કાં તો એમને ખબર જ નથી કે મરી ગયા છે, અથવા તો કોઈ ઈચ્છાઓ, કોઈ અધૂરા કામો એમને પકડી રાખે છે. સોન્ડર્સ આ કબ્રસ્તાનને જ બારડો બનાવી દે છે.
ઓ, એટલે લિંકન જ્યારે રાત્રે કબ્રસ્તાનમાં જાય છે ત્યારે ફક્ત ભૌતિક રીતે ત્યાં નથી, પણ આ બારડોમાં ફસાયેલી અસંખ્ય આત્માઓની વચ્ચે પણ છે.
એમ, બરાબર સમજ્યા. અને આ જ વિચિત્ર વાતાવરણમાં જ્યાં બીજા કેટલાય ભૂતો પોતપોતાના દુન્યવી અફસોસ અને અધૂરા સપનાઓમાં લટકેલા છે, ત્યાં નાના વિલી લિંકનની આત્મા આવે છે. એ ભૂતો તો પોતાની કબરને બીમાર પેટી કહે છે, સિક બોક્સ, કારણ કે એ સ્વીકારી જ નથી શકતા કે તેઓ મૃત્યુ પામ્યા છે.
બિચારો વિલી, એ તો સાવ બાળક. એને શું ગતાગમ પડતી હશે કે આ શું થઈ રહ્યો છે મારી સાથે?
એ જ તો મોટી કરુણતા છે. વિલી મૂંઝાયેલો છે. એ પણ પોતાની શબપેટીને બીમાર પેટી કહે છે અને બસ પપ્પા પાછા આવે એની રાહ જુએ છે. અને પછી લિંકન આવે છે પહેલી વાર, અને ખરેખર એ કબર ખોલીને પોતાના દીકરાના નિર્જીવ શરીરને ઉઠાવીને ભેટી પડે છે.
આ દૃશ્યની કલ્પના પણ, પેલી બીજી આત્માઓ જે ત્યાં હતી એમના પર શું અસર થઈ હશે આની?
એમના માટે તો આ એકદમ શોકિંગ હતું. કોઈ જીવિત માણસનું આવું વર્તન એમના માટે અભૂતપૂર્વ હતું. અને લિંકનનો જે આ પ્રેમ હતો, જે આ શોક હતો, એ એટલો તીવ્ર હતો કે એનું ખેંચાણ વિલીને બારડોમાં જકડી રાખે છે. એ આગળની યાત્રા પર જઈ શકતો નથી.
અને આ બધું જુનારા કેટલાક મુખ્ય ભૂત પાત્રો પણ છે ને, જે વાર્તાને આગળ વધારે છે, એમના વિશે કહો ને થોડું.
હા, મુખ્યત્વે બે પાત્રો છે જે આપણું ધ્યાન ખેંચે છે. એક છે હેન્સ વોલમેન. બિચારો હજી તો લગ્ન થયા હતા, પત્ની સાથે પહેલી રાત હતી, સુવાગરાત મનાવવા જતો તો ત્યાં જ છત પરથી કંઈક માથા પર પડ્યું ને, બસ ત્યાં જ પતી ગયું.
ઓ,
અને એની જે ભૂત આકૃતિ છે એ પણ એની અધૂરી કામુક ઈચ્છાનું જ પ્રતીક છે. એ સતત એક મોટા કાયમી ઉત્થાન સાથે બારડોમાં ભટક્યા કરે છે.
કેવી વિચિત્ર અને સાથે સાથે દુઃખદ કલ્પના. અને બીજું પાત્ર કોણ છે?
બીજું છે રોજર બેવેન્સ થર્ડ. એક યુવાન હતો, ખૂબ સંવેદનશીલ, સમલિંગિક હતો અને પ્રેમમાં કંઈક નિરાશા મળી એટલે એણે આત્મહત્યા કરી લીધી.
અચ્છા.
એની ભૂતાકૃતિ પણ બહુ અનોખી છે. એને ઘણા બધા હાથ, ઘણી બધી આંખો છે. જાણે એ જીવનને વધુ ઊંડાણથી, વધુ તીવ્રતાથી, દરેક ખૂણેથી અનુભવવા માંગતો હતો, જે કરી ન શક્યો. શરૂઆતમાં તો આ બંને અને બીજા બધા ભૂતો પણ મોટે ભાગે પોતપોતાના દુઃખ અને અધૂરી વાતોમાં જ ખોયાયેલા રહે છે. જાણે બીજા કોઈ માટે જગ્યા જ નથી એમના વિશ્વમાં.
પણ વિલી ત્યાં આવ્યો એનાથી કંઈક ફરક પડ્યો છે ને? કોઈક બદલાવ આવ્યો?
હા, બહુ મોટો ફરક. કારણ કે ત્યાં એક નવી જ કટોકટી ઊભી થાય છે. ભૂતોને ખબર પડે છે કે બારડોમાં બાળકો લાંબો સમય ટકી શકતા નથી. જો બાળક ત્યાં વધુ સમય રહે તો એક ભયાનક પ્રક્રિયા શરૂ થઈ જાય છે.
ભયાનક પ્રક્રિયા કેવી?
એને રેવરન્ડ એવરલી થોમસ નામનું બીજું એક ભૂત છે, જેણે આત્મહત્યા નહોતી કરી, પણ એના કર્મો એવા હતા કે એ પણ બારડોમાં ફસાયો છે. એને મેટેલાઇટ બ્લૂમિંગ કહે છે. જાણે આત્માનું એક ભયંકર વિઘટન, પુષ્પની જેમ ખીલવાના બદલે કંઈક ભયંકર રૂપ ધારણ કરવું. જો વિલીને જલ્દી ત્યાંથી બાળ ના કાઢવામાં આવે તો એનું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ જાય.
ઓહ, એટલે હવે આ ભૂતો સામે એક મોટો નૈતિક પડકાર આવ્યો. પોતાના દુઃખ અને પોતાના અટવાયેલાપણામાંથી બહાર આવીને આ નાના બાળકને બચાવવાનો.
બરાબર. અને અહીંયા જ વાર્તા એકદમ રસપ્રદ વળાંક લે છે. વોલમેન અને બેવિન્સ, જે અત્યાર સુધી પોતાનામાં જ રચ્યા પચ્યા રહેતા હતા, તેઓ હવે નેતૃત્વ લે છે. તેઓ નક્કી કરે છે કે ના, ગમે તેમ કરીને વિલીને મદદ કરવી જ પડશે. એને અહીંથી આગળ જવા માટે, મુક્ત થવા માટે સમજાવવો પડશે.
પણ એ કેવી રીતે શક્ય બને? એક તો વિલી પોતે જ માનવા તૈયાર નથી કે મૃત્યુ પામ્યો છે, અને બીજું, એના પિતા લિંકન એને જવા દેવા તૈયાર નથી. એમની પકડ પણ મજબૂત છે.
સાચી વાત. એટલે આ ભૂતોએ બંને સાથે, વિલી અને લિંકન બંને સાથે કામ કરવું પડે એમ હતું. પણ ભૂતો જીવતા માણસ સાથે સીધી વાત તો કરી ના શકે.
તો પછી?
તો તેઓ વિલી દ્વારા પ્રયાસ કરે છે. અને અહીં સોન્ડર્સની કલ્પના શક્તિ ખરેખર કમાલ કરે છે. ભૂતો શું કરે છે? વારાફરતી વિલીના મનમાં પ્રવેશે છે અને પોતાની વાર્તાઓ, પોતાની અધૂરી ઈચ્છાઓ, પોતાના પસ્તાવાઓ, પોતાની યાદો બધું વિલી સાથે શેર કરે છે. જાણે એને કહેતા હોય કે જો બેટા, અમે આ કારણે અહીં ફસાયા છીએ, તું આવી ભૂલ ન કરતો, તારે આગળ જવાનું છે.
અદ્ભુત. એટલે આ એક રીતે વિલીને સમજાવવાની પ્રક્રિયામાં આ ભૂતો અજાણતા જ પોતાની જાતનો પણ સામનો કરી રહ્યા છે, પોતાના દુઃખના મૂળ સુધી પહોંચી રહ્યા છે.
બિલકુલ. એક પ્રકારની સામૂહિક થેરેપી જેવું જ બની જાય છે. આ આખી પ્રક્રિયામાં ઘણા ભૂતોને પહેલીવાર પોતાના ફસાયેલા રહેવાનું કારણ સમજાય છે. એમની પેલી જે સ્વકેન્દ્રિતતા હતી એ ધીમે ધીમે ઓગળવા માંડે છે. પણ હજુ પેલો મોટો પડકાર તો ઊભો જ છે, લિંકન.
હા, લિંકન. આ નવલકથામાં એમનું ચિત્રણ કેવી રીતે થયું છે? એક મહાન ઐતિહાસિક નેતા તરીકે કે પછી એક તૂટી ગયેલા પિતા તરીકે?
સોન્ડર્સ અહીં લિંકનની પેલી જાહેર છબી પર ફોકસ નથી કરતા. એ આપણને એક પિતા બતાવે છે, એકદમ ભાંગી પડેલા, દુઃખી, સંવેદનશીલ પિતા. એમનું જે આંતરિક સંઘર્ષ છે, એક તરફ પુત્ર માટેનો અસહ્ય શોક અને બીજી તરફ રાષ્ટ્રપતિ તરીકેની એમની ફરજો, એ ખૂબ જ માર્મિક રીતે સહાનુભૂતિથી રજૂ થયું છે. એમનું વારંવાર રાત્રે કબર પર જવું એ એમના દુઃખની ઊંડાઈ બતાવે છે.
અને પેલી વાત કે વિલી એના પિતાના શરીરમાં પ્રવેશી શકે છે, એનું શું મહત્વ છે?
હા, એ બહુ મહત્વની ક્ષણ છે. જ્યારે વિલી પોતાના પિતાના શરીરમાં ક્ષણભર માટે પ્રવેશે છે, ત્યારે એ માત્ર પિતાના અંગત દુઃખનો ભાર જ નથી અનુભવતો, પણ એ રાષ્ટ્રપતિ તરીકેનો જે અસહ્ય બોજ વેઠી રહ્યા હતા, ગૃહયુદ્ધમાં મરી રહેલા હજારો સૈનિકો, એમના પરિવારોનું દુઃખ, રણનીતિના નિર્ણયો, ગુલામીનો પ્રશ્ન, દેશના ભવિષ્યની ચિંતા, આ બધું જ એ અનુભવે છે.
ઓહ.
અને આ અનુભવથી વિલીને સમજાય છે કે એના પિતા કેટલી મોટી જવાબદારી અને પીડામાંથી પસાર થઈ રહ્યા છે, એના માટેનો એમનો પ્રેમ કેટલો ઊંડો છે.
આ બધું મળીને કથાને ક્લાઇમેક્સ તરફ લઈ જાય છે. લિંકનની બીજી મુલાકાત વખતે શું બને છે એ સૌથી મહત્વનો ભાગ લાગે છે.
હા, લિંકન બીજી વાર આવે છે અને આ વખતે એ વધુ ભાંગેલા, વધુ દુવિધામાં છે. એમના મનમાં સંઘર્ષ ચાલે છે કે શું વિલીને અહીં જ રાખવો જોઈએ, શું એને જવા દેવો એ ક્રૂરતા ગણાશે. એમનામાં એને છોડવાની હિંમત નથી થતી. અને બરાબર એ જ સમયે વોલમેન અને બેવિન્સના નેતૃત્વ હેઠળ લગભગ 100 જેટલા ભૂતો ભેગા મળીને એક અભૂતપૂર્વ સામૂહિક પગલું ભરે છે.
100 ભૂતો? શું કરે છે એ બધા?
એ બધા એક સાથે લિંકનના શરીરમાં પ્રવેશી જાય છે.
શું વાત કરો છો? 100 ભૂતો એક જીવતા માણસના શરીરમાં, એ અનુભવ કેવો હશે? એ શક્ય છે?
નવલકથાની દુનિયામાં શક્ય છે, અને એ અનુભવ કલ્પનાતીત છે. લિંકન અને એમની અંદર રહેલા એ 100 ભૂતો એ બધા એક જ ક્ષણે લિંકનના અંગત દુઃખની સાથે સાથે યુદ્ધમાં મરી રહેલા હજારોની પીડા, ગુલામોની વેદના, વિધવાઓનો વિલાપ, માતાઓનો આક્રંદ, દેશના ભાગલાનું દર્દ, આ બધું જ સમગ્ર રાષ્ટ્રનું દુઃખ એક સાથે અનુભવે છે.
અરે અરે!
અને ભૂતોને ત્યારે સમજાય છે કે લિંકન જે બોજ ઉઠાવી રહ્યા છે એ કેટલો વિરાટ છે, એમની પીડા કેટલી ઊંડી છે, પણ એમની કરુણા પણ એટલી જ વિશાળ છે. આ એક જાણે સહિયારા દુઃખ અને સામૂહિક સહાનુભૂતિનો ચરમબિંદુ છે.
આ અનુભવની લિંકન પર શું અસર થઈ? એમણે શું કર્યું પછી?
એમના માટે આ એક પરિવર્તનકારી ક્ષણ હતી. એમને સમજાયું કે એમનું દુઃખ ભલે ગમે તેટલું મોટું હોય, પણ એ એકલું નથી. આ યુદ્ધમાં મરતો દરેક સૈનિક, દરેક ગુલામ કોઈકનો વિલી છે. આ સમજ એમને તાકાત આપે છે. પોતાના પુત્રને મુક્ત કરવાની, એને પ્રેમથી જવા દેવાની શક્તિ અને એ વિલીને અંતિમ પ્રેમભરી વિદાય આપે છે.
અને વિલીનું શું થયું?
પિતાના આશીર્વાદ મળ્યા, પેલી બધી આત્માઓની સામૂહિક ઉર્જા મળી, એટલે વિલી આખરે બારડોના બંધનમાંથી મુક્ત થઈ જાય છે, પ્રકાશમાં ભળી જાય છે, એની આગળની યાત્રા શરૂ થાય છે.
સારું થયું. પણ પેલા ભૂતોનું શું? વોલમેન, બેવેન્સ અને બીજા બધા જેમણે આટલી મદદ કરી,
એમનામાં પણ જબરદસ્ત પરિવર્તન આવ્યું. વિલીને મદદ કરવાના આ નિસ્વાર્થ કાર્યમાં લિંકનની પીડાને સમજવામાં એમને જાણે જીવનનો કે મૃત્યુ પછીનો એક નવો અર્થ મળ્યો. પોતાની પેલી જૂની અધૂરી ઈચ્છાઓ કરતાં આ સહાનુભૂતિ અને બીજા માટે કંઈક કરવું એ વધુ મહત્ત્વનું લાગ્યું. એટલે ઘણા ભૂતો આ અનુભવ પછી પોતે પણ મુક્ત થઈ ગયા અને આગળ વધી ગયા.
વોલમેન અને બેવિન્સ પણ?
વોલમેન અને બેવિન્સ જેવા કેટલાક પાછળ રહી જાય છે, પણ એ હવે પહેલા જેવા નથી રહ્યા. એમણે પોતાની અધૂરી વાસનાઓ કે અફસોસમાં સંતોષ શોધવાને બદલે બીજાના દુઃખમાં ભાગીદાર થવામાં, મદદ કરવામાં એક પ્રકારની પરિપૂર્ણતા અનુભવી છે. એટલે હવે આ કબ્રસ્તાન ખાલી અને શાંત થઈ ગયું છે. અને લિંકન?
હા, લિંકનનું શું થયું?
તેઓ વ્હાઇટ હાઉસ પાછા ફરે છે. એ જ દુઃખ છે, પણ હવે એ દુઃખ સાથે એક નવી દ્રઢતા છે, એક નવી વધુ ઊંડી કરુણા છે. અને એ ભાવ સાથે તેઓ યુદ્ધ અને દેશ પ્રત્યેની પોતાની ફરજો નિભાવવા માટે વધુ સજ્જ બને છે.
વાહ, ખરેખર આ કથા બહુ ઊંડી છે અને ઘણા બધા સ્તરો છે એમાં. આમાંથી જે મુખ્ય વિચારો, જે થીમ્સ આપણને જોવા મળે છે, એના પર થોડી વાત કરીએ. મને લાગે છે કે સૌથી કેન્દ્રમાં તો પેલી દુઃખ અને એને સ્વીકારવાની, જવા દેવાની, લેટિંગ ગો વાત છે, નહીં?
ચોક્કસ. આખું બારડો જ જાણે અસ્વીકારનું, ભૂતકાળને વળગી રહેવાનું પ્રતીક છે. એ બધા ભૂતો એટલે જ ત્યાં અટવાયા છે. અને જ્યારે લિંકન આખરે વિલીને જવા દે છે, ત્યારે જ સાચી મુક્તિ મળે છે. વિલીને તો મળે જ છે, પણ લિંકનને પણ મળે છે.
અને બીજો એક બહુ મહત્વનો મુદ્દો જે મને સ્પર્શી ગયો, તે વ્યક્તિગત દુઃખ અને સામૂહિક કે રાજકીય પીડાનું જે જોડાણ બતાવ્યું છે. લિંકનનો પુત્ર શોક એમને યુદ્ધની જે માનવીય કિંમત છે એ સમજવામાં કેવી રીતે મદદ કરે છે એ ખરેખર અદ્ભુત રીતે બતાવ્યું છે.
હા, અને એ અનુભવ એમને એક વધુ સારા, વધુ કરુણામય નેતા બનાવે છે. નવલકથા જાણે કહેવા માંગે છે કે સાચી નેતાગીરી ખાલી શક્તિ કે વ્યૂહરચનાથી નથી આવતી, પણ આવી ઊંડી સંવેદના અને સહાનુભૂતિથી આવે છે. કદાચ આ જ સોન્ડર્સની પેલી આમૂલ સહાનુભૂતિનો રાજકીય અર્થ પણ હોઈ શકે.
અને પેલી વાત પણ ખરી કે મૃત્યુની સામે તો બધા સમાન છે. બારડોમાં કોઈ ઊંચ નીચ નથી, કોઈ ભેદભાવ નથી.
બરાબર. એને કદાચ મૃત્યુની લોકશાહી કહી શકાય. ત્યાં ગુલામ છે, માલિક છે, સૈનિક છે, વ્યાપારી છે, બધા પોતપોતાના અધૂરા હિસાબો અને બોજ સાથે હાજર છે. દુઃખ અને મૃત્યુ ખરેખર સામાજિક ભેદભાવોને અર્થહીન બનાવી દે છે અને આપણી જે સહિયારી માનવતા છે એને ઉજાગર કરે છે. અને આ નવલકથાનો મોટો ચમત્કાર એ છે કે તે આપણને લિંકનની જેમ જ એ બધા અવાજો સાંભળવા પ્રેરે છે. એ ગુલામના, એ સૈનિકના, એ વ્યાપારીના, બધાના અંગત દુખડા અને એ સમજાવે છે કે રાષ્ટ્રનું દુઃખ આવા અસંખ્ય અંગત દુઃખોનો જ સરવાળો છે.
પ્રેમ વિશે શું કહેશો? પેલો માલિકી ભાવવાળો પઝેસિવ પ્રેમ વિરુદ્ધ નિસ્વાર્થ પ્રેમ.
હા, એ પણ બહુ મોટો વિષય છે. અહીં લિંકનનો શરૂઆતનો મોહ હોય કે પછી ભૂતોનો પોતાની અધૂરી જિંદગી કે ઈચ્છાઓ પ્રત્યેનો મોહ હોય, એ બધું ક્યાંક ને ક્યાંક માલિકી ભાવ દર્શાવે છે. પણ જ્યારે તેઓ વિલીને મદદ કરવા માટે એક થાય છે અને જ્યારે લિંકન એને જવા દેવા તૈયાર થાય છે, ત્યારે આપણને સાચા નિસ્વાર્થ પ્રેમનું દર્શન થાય છે. પ્રેમ એટલે બંધન નહીં પણ મુક્તિ.
આ બધાની સાથે ધર્મ અને આધ્યાત્મિકતા પર પણ અમુક પ્રશ્નો ઉઠાવ્યા છે ને? પેલું રેવરન્ડ થોમસનું પાત્ર ખાસ કરીને.
હા, રેવરન્ડનું પાત્ર પરંપરાગત ધાર્મિક માન્યતાઓની અમુક મર્યાદાઓ તરફ ઇશારો કરે છે. નવલકથા જાણે સૂચવે છે કે જ્યારે પીડાનું સ્તર આટલું મોટું હોય, ગુલામી જેવી પ્રથા હોય કે ગૃહયુદ્ધ જેવી ભયાનકતા, ત્યારે કદાચ પરંપરાગત ધાર્મિક માળખા કે જવાબો અપૂરતા સાબિત થાય. બારડો પોતે જ એક અલગ પ્રકારની આધ્યાત્મિક ભૂમિ બની જાય છે, જ્યાં નિયમો કે કર્મકાંડ કરતાં કરુણા, જોડાણ અને સ્વીકૃતિ વધુ મહત્ત્વના બને છે.
અને આ બધું કહેવા માટે સોન્ડર્સે જે રીત વાપરી છે, જે શૈલી અપનાવી છે, એ પણ અસામાન્ય છે. પેલી ભૂતોની વાતો એક તરફ અને વચ્ચે વચ્ચે આવતા ઐતિહાસિક ઉદ્ધરણો.
હા, એ એમનો સૌથી મોટો પ્રયોગ છે અને બહુ સફળ રહ્યો છે. એક બાજુ ભૂતોના ટૂંકા ટૂંકા, તૂટક, એકદમ અંગત અને ભાવનાત્મક એકપાત્રીય સંવાદો છે, જાણે આપણે કોઈ નાટક વાંચતા કે સાંભળતા હોઈએ. અને બીજી બાજુ ઠેક ઠેકાણેથી લીધેલા ઐતિહાસિક પુસ્તકો, પત્રો, અખબારી લેખો, ડાયરીઓ, એમાંથી લીધેલા અવતરણો છે. અને એમાંના ઘણા તો વાસ્તવિક છે, પણ કેટલાક કાલ્પનિક પણ છે. અને ઘણીવાર તો આ ઉદ્ધરણો એકબીજાથી સાવ વિરોધી વાત કરતા હોય છે.
ઓહો, આનાથી શું અસર ઊભી થાય છે વાંચતી વખતે?
ઘણી બધી અસરો થાય છે. એક તો આખી કાલ્પનિક કથાને ઇતિહાસનો એક મજબૂત આધાર મળે છે, એક વિશ્વસનીયતા મળે છે. બીજું, એ આપણને સત્યની બહુવિધતાનો ખ્યાલ આપે છે કે ઇતિહાસ કોઈ એક સળંગ અધિકૃત વાર્તા નથી, પણ ઘણા જુદા જુદા દ્રષ્ટિકોણો, જુદી જુદી યાદોનો સરવાળો છે. અને ત્રીજું, તે ભૂતકાળના અવાજોને, ભલેને વિરોધાભાસી હોય, વર્તમાનમાં જીવંત કરે છે. અને ભાષા પણ જુઓ, ભૂતો મોટે ભાગે 19મી સદીની બોલચાલની ભાષા બોલે છે, જ્યારે પેલા ઉદ્ધરણોની ભાષા વધુ ઔપચારિક પુસ્તકીય છે.
સાચી વાત. જો કે શરૂઆતમાં આ બધું થોડું અટપટું, થોડું કન્ફ્યુઝિંગ લાગી શકે, નહીં? આટલા બધા પાત્રો, આટલા બધા અવાજો, આટલા બધા ટુકડાઓ.
હા, ચોક્કસ. આ કોઈ આમ સરળતાથી વંચાઈ જાય એવી નવલકથા નથી જ. તમારે ધ્યાન આપવું પડે, થોડી મહેનત કરવી પડે, કડીઓ જોડવી પડે. પણ જેમ જેમ તમે એમાં ઊંડા ઉતરો છો, તેમ તેમ આ બધા જુદા જુદા અવાજો મળીને એક અદ્ભુત બહુસ્તરીય સંગીત રચે છે, દુઃખનું, પ્રેમનું, સહાનુભૂતિનું અને અંતે માનવીય જોડાણનું સંગીત. અને સોન્ડર્સની કમાલ એ છે કે પેલો હેન્સ વોલમેનની અધૂરી વાસનાવાળો કિસ્સો છે એને માત્ર હાસ્યાસ્પદ કે દયાજનક નથી રહેવા દેતા, પણ એને જીવન જીવવાની તીવ્ર ઝંખનાના એક કરુણ ભંગાર તરીકે રજૂ કરે છે. આપણને એના માટે પણ સહાનુભૂતિ થાય છે. આ જ એમની આમૂલ સહાનુભૂતિ છે.
ખરેખર આ એક એવી નવલકથા છે જે વાંચ્યા પછી લાંબો સમય તમારી સાથે રહે છે, મનમાંથી જતી નથી.
હા, અને કદાચ આપણને આપણા પોતાના જીવનના બારડો વિશે, આપણી પોતાની અટવાયેલી પરિસ્થિતિઓ વિશે, આપણા પોતાના જવા દેવાના સંઘર્ષો વિશે વિચારતા કરી મૂકે છે.
મને લાગે છે કે આ કથા આપણને એ શીખવે છે કે ગમે તેટલા ઊંડા દુઃખ અને ખોટમાંથી પણ જો આપણે સ્વીકારવા અને જવા દેવા તૈયાર હોઈએ તો કરુણા અને જોડાણ જન્મી શકે છે.
અને કદાચ એ પણ કે સાચા અર્થમાં જવા દેવું એ નબળાઈ નથી, પણ પ્રેમનું જ એક અંતિમ સૌથી શક્તિશાળી સ્વરૂપ છે, જે આપણને અને બીજાને બંનેને સાચી મુક્તિ અપાવે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.